એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક બહુ જ ચર્ચાયેલી ડોક્યુમેન્ટરી સિરીઝ પર વાત કરવાના છીએ, 2020માં આવેલી ધ લાસ્ટ ડાન્સ.
હા, અને આ કોઈ મતલબ પુસ્તક પર આધારિત નથી, પણ ESPN અને નેટફ્લિક્સની 10 ભાગની પોતાની જ એક સિરીઝ છે, જબરદસ્ત બની છે.
બિલકુલ, જે આપણને માઇકલ જોર્ડન અને 1990ના દાયકાની શિકાગો બુલ્સ ટીમની અંદર લઈ જાય છે.
અને એ પણ જોર્ડનના પોતાના શબ્દોમાં. એ પોતે જ મુખ્ય વાર્તાકાર છે, જે આખી વાતને યુનો વધારે પર્સનલ બનાવે છે.
માઇકલ જોર્ડન નામ જ કાફી છે. મોટાભાગના લોકો માટે બાસ્કેટબોલના ઇતિહાસના ગોટ, ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. પણ આ સિરીઝ ખાલી રમતના આંકડાઓની વાત નથી, ખરું ને?
ના, જરાય નહીં. એનાથી ઘણું ઊંડું છે આ સિરીઝ. એમ કહીએ ને કે એક સવાલ પૂછે છે કે સતત શ્રેષ્ઠ રહેવું, હંમેશા ટોચ પર રહેવું, એની અસલી કિંમત શું છે?
એટલે સફળતાની ચમક પાછળની વાત.
બરાબર, એ ચમક પાછળની કઠોર વાસ્તવિકતા, વ્યક્તિગત બલિદાનો, ટીમની અંદરનું રાજકારણ, મનોવૈજ્ઞાનિક દબાણ, આ બધું ઉજાગર કરે છે.
તો આ માત્ર સ્પોર્ટ્સ ડોક્યુમેન્ટરી નથી રહી.
ના, આ લીડરશિપની વાત છે, દબાણ હેઠળ કેવી રીતે ટકી રહેવું એની વાત છે, અને હા, સફળતા માટે શું શું છોડવું પડે છે એની પણ વાત છે. એટલે આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
તો ચાલો આ સફર શરૂ કરીએ. માઇકલ જોર્ડનના શરૂઆતના વર્ષોથી નોર્થ કેરોલિનામાં ઉછેર અને પછી યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના, કોચ ડીન સ્મિથ.
હા, અને કોલેજમાં જ એમણે પેલો ફેમસ ગેમ વિનિંગ શોટ માર્યો હતો NCAA ફાઇનલમાં. જાણે ભવિષ્યની આગાહી હતી એ તો.
અચ્છા, અને 1984માં શિકાગો બુલ્સમાં આવ્યા, ટીમ ત્યારે કેવી હતી?
અરે, ટીમ તો સાવ સંઘર્ષ કરી રહી હતી. મતલબ કંઈ ખાસ નહોતું, પણ જોર્ડનના આવવાથી ફરક પડ્યો, એક નવી ઉર્જા આવી.
તરત જ ચમત્કાર નહોતો થયો, પણ બરાબર ટીમને ઉપર આવતા વાર લાગી.
હા, પ્લેઓફ સુધી પહોંચવા લાગ્યા, પણ ચેમ્પિયનશિપ હજી દૂર હતી. પછી ધીમે ધીમે ટીમ બની. સ્કોટી પિપેનને ડ્રાફ્ટ કરવામાં આવ્યા, એકદમ યુવાન, પ્રતિભાશાળી.
અને પછી કોચ ફિલ જેક્સન આવ્યા, એમની પેલી ટ્રાયંગલ ઓફેન્સ રણનીતિ સાથે.
બરાબર, જેણે બુલ્સની રમતની શૈલી જ બદલી નાખી. અને પછી થોડા સમય પછી ડેનિસ રોડમેન જોડાયા, રિબાઉન્ડિંગ અને ડિફેન્સના માસ્ટર.
પણ શરૂઆતમાં એક મોટો પડકાર હતો, ડેટ્રોઇટ પિસ્ટન્સ, બેડ બોયઝ. કેમ એવું નામ?
એમની રમત બહુ જ ફિઝિકલ હતી, કઠોર, અને એમણે જોર્ડન માટે ખાસ જોર્ડન રૂલ્સ બનાવ્યા હતા. મતલબ એમને રોકવા માટે ગમે તે હદે જવાનું, બુલ્સને વારંવાર હરાવતા.
એટલે એ બહુ મોટી અડચણ હતી.
ખૂબ જ. માનસિક રીતે પણ એ હાર બુલ્સને તોડતી હતી, પણ કદાચ એ જરૂરી હતું. એમને હરાવ્યા વગર ચેમ્પિયન બનવું અઘરું હતું.
અને પછી 1991 આવ્યું, પિસ્ટન્સને હરાવ્યા ઈસ્ટર્ન કોન્ફરન્સ ફાઇનલ્સમાં.
હા, એ બહુ જ મોટી જીત હતી, જાણે એક ભૂત ઉતાર્યું હોય એમ. એ જીતે પહેલી ચેમ્પિયનશિપનો દરવાજો ખોલ્યો, અને પછી તો પહેલી થ્રીપીટ 1991, 1992, 1993.
સુપરસ્ટાર બની ગયા.
1992 ફાઇનલ્સનો પેલો શ્રગવાળો મોમેન્ટ.
અરે હા, પોર્ટલેન્ડ સામે 6-6 3-pointer મારી દીધા પહેલા હાફમાં જ, અને પછી ખભા ઉલાડીને જાણે કહ્યું મને પોતાને નથી ખબર આ શું થઈ રહ્યું છે. ક્લાસિક જોર્ડન.
અને એ જ વર્ષે બાર્સેલોના ઓલિમ્પિક્સ, ડ્રીમ ટીમ.
ડ્રીમ ટીમ તો ઇતિહાસ છે, દુનિયાના બેસ્ટ પ્લેયર્સ એક સાથે, બાસ્કેટબોલને દુનિયાભરમાં પહોંચાડ્યો એમણે. પણ આ બધી પ્રસિદ્ધિ સાથે યુનો વિવાદો પણ શરૂ થયા.
પેલું પુસ્તક ધ જોર્ડન રૂલ્સ, જેમાં એમને સાથીઓ પ્રત્યે કઠોર બતાવાયા હતા.
હા, અને એમની જુગારની આદતો પર મીડિયાનો ફોકસ વધ્યો, ખાસ કરીને જ્યારે ન્યૂયોર્ક નિક્સ સામેની સિરીઝ વખતે એટલાન્ટિક સિટીના કસિનોમાં ગયા.
દબાણ ખૂબ વધી ગયું હશે.
બહુ જ. 1993માં ત્રીજી ચેમ્પિયનશિપ જીત્યા પછી એ દેખીતું હતું કે તેઓ માનસિક અને ભાવનાત્મક રીતે થાકી ગયા છે.
અને એ જ ઉનાળામાં એમના પિતાની, જેમ્સ જોર્ડનની હત્યા થઈ. એ બહુ મોટો આઘાત હતો.
ખૂબ જ. પિતા એમના માટે બધું જ હતા, દોસ્ત, માર્ગદર્શક, સૌથી મોટા ફેન. અને મીડિયાએ જે રીતે એ હત્યાને જુગાર સાથે જોડવાની કોશિશ કરી, એ બહુ સંવેદનહીન હતું.
આ બધાની અસર હેઠળ ઓક્ટોબર 1993માં એમણે નિવૃત્તિ જાહેર કરી દીધી ફક્ત 30 વર્ષની ઉંમરે.
બધા સ્તબ્ધ થઈ ગયા અને પછી એમણે જાહેરાત કરી કે તેઓ બેઝબોલ રમશે. એ એમના પિતાનું સપનું હતું.
માઇનોર લીગમાં રમ્યા બર્મિંગહામ બેરન્સ માટે, પણ ત્યાં સફળતા ન મળી ખરું ને?
ના, ખાસ નહીં. બાસ્કેટબોલ અને બેઝબોલ સાવ અલગ રમતો છે. બીજી બાજુ શિકાગો બુલ્સ પણ જોર્ડન વગર સંઘર્ષ કરી રહ્યા હતા. સ્કોટી પીપેને લીડ લેવાની કોશિશ કરી પણ,
અને પછી 1995માં બેઝબોલમાં સ્ટ્રાઇક થઈ.
હા, અને એ જ સમયે માર્ચ 1995માં પેલો ફેમસ ફેક્સ આવ્યો, ખાલી 2 શબ્દો, આઈ એમ બેક.
વાહ, રમત જગતમાં જાણે ધમાકો થયો હશે.
બિલકુલ, પણ વાપસી પછી તરત જ બધું ગોઠવાઈ ન ગયું. 1995ના પ્લેઓફમાં ઓર્લેન્ડો મેજિક સામે હારી ગયા. જોર્ડન પોતે થોડા રસ્ટી લાગ્યા.
પણ હાર જોર્ડનને ક્યાં પચે? એ હારે શું અસર કરી?
એ હારે એમને ફરીથી જગાડી દીધા. કહેવાય છે કે એમણે આખી ઉનાળો સખત ટ્રેનિંગ કરી અને ત્યારે જ ડેનિસ રોડમેન ટીમમાં જોડાયા.
અને પછી શરૂ થયો બીજો સુવર્ણયુગ, બીજી થ્રીપીટ, 1996થી 1998.
હા, 1995-96ની સિઝન તો અકલ્પનીય હતી. 72 જીત અને 10 હાર. NBA રેકોર્ડ જે ઘણા વર્ષો સુધી ટકી રહ્યો. અને ચોથી રિંગ.
1997ની ફાઇનલ્સમાં પેલી ફ્લુ ગેમ યાદ છે? ખરેખર તો ફૂડ પોઈઝનિંગ હતું.
હા, યુટા જાઝ સામે સખત બીમાર હોવા છતાં રમ્યા અને ટીમને જીત અપાવી. એ એમની ઈચ્છાશક્તિ બતાવતું હતું. અને એ જ સિરીઝમાં સ્ટીવ કરે પણ ક્લચ શોટ માર્યો હતો.
સ્ટીવ કરની પણ પોતાની એક સ્ટોરી છે જે સિરીઝમાં આવે છે. અને પછી છેલ્લી સિઝન 1997-98, જેને ફિલ જેક્સને પહેલેથી ધ લાસ્ટ ડાન્સ કહી દીધી હતી.
કારણ કે બધાને ખબર હતી કે આ અંત છે. મેનેજમેન્ટ, ખાસ કરીને જનરલ મેનેજર જેરી ક્રાઉસ અને ટીમના સિનિયર ખેલાડીઓ વચ્ચે સંબંધો સારા ન હતા.
જેરી ક્રાઉસે કહી દીધું હતું કે ફિલ જેક્સન પાછા નહીં આવે, ભલે 82-0નો રેકોર્ડ બનાવે.
ડાયરેક્ટ પ્રેક્ટિસ છોડીને વેગાસ જતા રહેતા. આખી સિઝન ડ્રામાથી ભરપૂર હતી.
પ્લેઓફ પણ સહેલા નહોતા. ઇન્ડિયાના પેસર્સ સામે 7 ગેમની સિરીઝ રમવી પડી.
હા, બહુ અઘરી સિરીઝ હતી એ. અને ફાઇનલમાં ફરી યુટા જાઝ, સતત બીજું વર્ષ.
અને ગેમ 6, છેલ્લી મિનિટો, એ ક્લાઇમેક્સ.
ઓહ, એ તો સિનેમા જેવું હતું. બોલ્સ પાછળ હતા, જોર્ડને લેઅપ માર્યો, પછી તરત જ કાર્લ મેલોન પાસેથી બોલ છીનવ્યો, આગળ વધ્યા બ્રાયન રસલ સામે, ક્રોસઓવર અને શોટ, ગેમ વિનર, છઠ્ઠી ચેમ્પિયનશિપ.
ઇતિહાસ બની ગયો એ શોટ. પણ જીત પછી તરત જ અંત?
હા, જેમ નક્કી હતું. ટીમ વિખેરાઈ ગઈ. ફિલ જેક્સન ગયા, પીપેનનો ટ્રેડ થયો, રોડમેનને રિલીઝ કરાયા અને જોર્ડને બીજી વાર નિવૃત્તિ લીધી. એક મહાન વંશનો અંત.
આટલી બધી સિદ્ધિઓ, આટલું દબાણ, આ બધા પાછળ જોર્ડનની પોતાની વિચારધારા શું હતી? એમની કોર ફિલોસોફી?
જોર્ડનની ફિલોસોફીનો સૌથી મોટો પાયો હતો એમની અતિ સ્પર્ધાત્મકતા. એમને જીતવું જ હતું દરેક બાબતમાં, પ્રેક્ટિસ હોય કે ગેમ.
પેલું એમનું ફેમસ વાક્ય, આઈ ટુક ઇટ પર્સનલ.
બરાબર. એ કોઈ પણ નાની વાતને, કોઈની કમેન્ટને, અપમાનને પોતાના માટે પ્રેરણા બનાવી દેતા. એનાથી એમને ગુસ્સો આવતો અને એ ગુસ્સો એમને વધુ સારું રમવા માટે બળ આપતો.
એમની લીડરશિપ સ્ટાઇલ પણ બહુ ચર્ચાઈ છે, ડિમાન્ડિંગ, ક્યારેક ડરાવણા પણ.
હા, એમના સાથીઓ જેમ કે સ્ટીવ કર કહે છે કે જોર્ડન પ્રેક્ટિસમાં પણ કોઈ કસર નહોતા છોડતા, ધક્કા મારતા, બૂમો પાડતા. પણ એ લોકો એ પણ માને છે કે જોર્ડને એમને વધુ સારા, વધુ મજબૂત બનાવ્યા.
સિરીઝમાં એ ભાવુક થઈને કહે છે ને, વિનિંગ હેઝ અ પ્રાઇસ, લીડરશિપ હેઝ અ પ્રાઇસ.
બરાબર. એમનું માનવું હતું કે સાથીઓને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ધકેલવા પડે, ભલે એમને ન ગમે, કારણ કે અંતે તો જીતવું મહત્વનું છે. આ એમની રીત હતી.
ડર અને પ્રેરણાનું મિશ્રણ કહી શકાય.
કદાચ. પરિણામો તો એમની તરફેણમાં હતા, પણ એ સિવાય વર્તમાન પર ફોકસ કરવું એ પણ એમની ફિલોસોફીનો ભાગ હતો. એમના ટ્રેનર ટીમ ગ્રોવર આ શીખવતા.
એટલે કે અત્યારે જે હાથમાં છે એના પર ધ્યાન આપો, ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા ન કરો.
બિલકુલ. અને નિષ્ફળતા એ એમના માટે અંત નહોતી. હાઈસ્કૂલ ટીમમાંથી કટ થયા, પિસ્ટન્સ સામે હાર્યા, બેઝબોલમાં નિષ્ફળ ગયા, દરેક નિષ્ફળતા પછી એ વધુ મહેનતથી પાછા ફર્યા. એ એમના માટે બળતણ હતું.
અને છેલ્લે, એમનું શા માટે પિતાની હત્યા પછી એ વધુ મહત્વનું બન્યું?
હા,
એમ લાગે છે જાણે એમની બાકીની કારકિર્દી એમના પિતાને અંજલિ આપવા માટે હતી. એક નવો દ્રષ્ટિકોણ મળ્યો એમને.
જો આપણે ત્રણ સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ્સ જોઈએ એમની કારકિર્દી અને જીવનના, તો ક્યાં ગણાય?
સારો સવાલ છે. પહેલો તો હું કહીશ 1991માં ડિટ્રોઇટ પિસ્ટન્સ પર વિજય. એ ખાલી એક સિરીઝ જીત નથી, એક મોટો માનસિક અવરોધ પાર કરવા જેવું હતું.
બેડ બોયઝનો ડર કાઢવા જેવું.
હા, એ જીતે બુલ્સને વિશ્વાસ અપાવ્યો કે હવે તેઓ કોઈનાથી ડરતા નથી અને ચેમ્પિયન બનવા માટે તૈયાર છે. એણે જ પહેલી થ્રીપીટનો પાયો નાખ્યો.
બીજો
હું ગણીશ 1993ની એમની પહેલી નિવૃત્તિ. એણે દુનિયાને માઇકલ જોર્ડનની માનવીય બાજુ બતાવી. એ સુપર હીરો નથી, પણ લાગણીઓ, થાક અને દુઃખ અનુભવતો એક માણસ છે. શ્રેષ્ઠતાની કિંમત શું હોય છે એ સમજાવ્યું.
અને એ કારણે જ બેઝબોલ તરફ વળ્યા. એ પણ અણધાર્યું હતું.
બિલકુલ. અને ત્રીજો ટર્નિંગ પોઈન્ટ છે એમનું પુનરાગમન, પણ ખાસ કરીને 1995 પ્લેઓફ્સમાં હાર્યા પછીની વાપસી.
એ હારે એમને ફરીથી સળગાવ્યા.
એકદમ. એમણે સાબિત કરી દીધું કે હજી એમનામાં દમ છે. નિવૃત્તિ પછી પાછા આવીને નવા સાથી રોડમેન સાથે અનુકૂલન સાધીને ફરીથી 3 ચેમ્પિયનશિપ જીતવી એ એમની લેગેસીને સિમેન્ટ કરી ગયો. એમની અદમ્ય ઈચ્છાશક્તિનો પુરાવો હતો એ.
આખી વાત, આખી સફર ખરેખર અસાધારણ છે. આજના શ્રોતાઓ જે કદાચ એ યુગમાં નહોતા, એ લોકો આમાંથી શું શીખી શકે? શું પાઠ છે આપણા માટે?
સૌથી પહેલો અને મોટો પાઠ તો એ જ છે કે શ્રેષ્ઠતા મફતમાં નથી મળતી. એની કિંમત ચૂકવવી પડે છે. સમય, સંબંધો, માનસિક શાંતિ, અંગત જીવન, જોર્ડનનું જીવન એ બતાવે છે.
નેતૃત્વની વાત પણ છે. જોર્ડનની સ્ટાઇલ કઠોર હતી, પણ ટીમે સફળતા મેળવી, તો શું એ જ સાચો રસ્તો છે?
ના, એવું નથી. એ દર્શાવે છે કે નેતૃત્વના ઘણા રસ્તા હોઈ શકે. જોર્ડનની રીત એમના માટે, એમની ટીમ માટે કામ કરી ગઈ, પણ એ જ રીત બીજે કામ કરે જરૂરી નથી. અને એમણે એકલા હાથે બધું નથી કર્યું.
ટીમવર્કનું મહત્વ, સ્કોટી પિપિન વગર આ શક્ય નહોતું, ખરું ને?
ચોક્કસ. જોર્ડન અદ્ભુત હતા, પણ પિપિન, રોડમેન, કર, કુકોચ જેવા ખેલાડીઓ અને ફિલ જેક્સનની સિસ્ટમ વગર આટલી સફળતા ન મળત. જોર્ડન પોતે કહે છે કે એમની વાત થાય ત્યારે પિપિનની વાત થવી જ જોઈએ.
પ્રસિદ્ધિ અને દબાણનો સામનો કેવી રીતે કરવો એ પણ શીખવા જેવું છે. પેલી એમની રાજકીય ટિપ્પણી રિપબ્લિકન્સ બાય સ્નીકર્સ 2, એના પર પણ ઘણી ટીકા થઈ હતી.
હા, એ બતાવે છે કે જ્યારે તમે પબ્લિક ફિગર હોવ ત્યારે દરેક શબ્દનું વજન હોય છે. ક્યારે બોલવું, ક્યારે નહીં, એ પણ કળા છે. અને મીડિયાની સતત ચકાસણીનો સામનો કરવો પડે છે.
અને નિષ્ફળતામાંથી પાછા ઊભા થવું, સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ,
એ તો કદાચ સૌથી મોટો સાર્વત્રિક પાઠ છે. હાર સ્વીકારીને, એમાંથી શીખીને, વધુ મજબૂત બનીને પાછા ફરવું. જોર્ડનની આખી કારકિર્દી આનું ઉદાહરણ છે. અને છેલ્લે એ પણ સમજવા જેવું છે કે સફળતા ક્યારેય કાયમી નથી હોતી. ગમે તેટલી મહાન ટીમ હોય, આંતરિક તણાવ અને અહમ તેને તોડી શકે છે.
ખરેખર ખૂબ જ રસપ્રદ ચર્ચા થઈ. જો આપણે આજના સંવાદના 3 મુખ્ય તારણો કાઢવા હોય જે શ્રોતાઓ સાથે લઈ જઈ શકે, તો તે કયા હશે?
ચોક્કસ. પહેલું, એક ભાવનાત્મક સૂજ તરીકે હું કહીશ કે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા અને ટકાવી રાખવાની ભારે કિંમત હોય છે, જેમાં ઘણીવાર વ્યક્તિગત શાંતિ, અંગતતા અને માનસિક સ્વાસ્થ્યનો ભોગ લેવાય છે. માઇકલ જોર્ડનની પહેલી નિવૃત્તિ આ વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે.
અને બીજું તારણ, બૌદ્ધિક સ્તરે.
બીજું બૌદ્ધિક સૂજ એ છે કે અસાધારણ વ્યક્તિગત પ્રતિભા સફળતાનો પાયો છે, પણ એક વંશ બનાવવા માટે તે એકલું પૂરતું નથી. તેના માટે વ્યૂહાત્મક કોચિંગ, જેમ કે ફિલ જેક્સનની ટ્રાયેંગલ ઓફેન્સ અને મુખ્ય સાથી ખેલાડીઓ પિપિન, રોડમેનનું નિર્ણાયક યોગદાન એટલું જરૂરી છે. આ વ્યક્તિગત તેજ અને ટીમ સિનર્જીના સંતુલનનું મહત્વ દર્શાવે છે.
બરાબર. અને ત્રીજું, એક સાર્વત્રિક સૂજ જે બધાને કામ લાગે.
અને ત્રીજી સાર્વત્રિક સૂજ એ છે કે પ્રતિકૂળતા અને નિષ્ફળતા એ અંત નથી, પરંતુ જો યોગ્ય માનસિકતા સાથે સામનો કરવામાં આવે તો તે શ્રેષ્ઠતા તરફની સફરમાં સૌથી શક્તિશાળી પ્રેરક બળ બની શકે છે. જોર્ડનનું કારકિર્દી બતાવે છે કે પડકારોને તકમાં બદલીને અકલ્પનીય સિદ્ધિઓ હાંસિલ કરી શકાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.